તારીખ 3/12/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 73 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 45.
અંદર પ્રકૃતિનો ઉદય આવે, બહાર બધા હોક થાય એવા જ ગોઠવણ આવે, જે ઉદય હોય એવા જ પ્રસંગો ગોઠવણ આવે, ગડબડ થઈ જાય પરિણામની અંદર, અથવા તન્મય થઈ જાય, એકાકાર થઈ જાય. સમાધાન આવ્યું છે. ઉદય આગળ કોઈ ઉપાય નથી, એટલે કે ઉદયને કોઈ ટાળી શકતો નથી. શું કરવા કીધું કે બધાનો અભિપ્રાય ઉદયને ફેરવવાનો છે. કોઈને ઉદયમાં સમાધાન નથી, પ્રતિકૂળતામાં તો સમાધાન ન હોય, પણ અનુકૂળતામાં એમ થાય કે આથી જરાક આમથી હોય તો સારું હતું, અનુકૂળતા હોય તો વધારે સારું થાય, વધારે સારું હોય તો સૌથી સારું થાય. સૌથી સારું કોને કહું એનો કોઈ નિયમ નિયમ નથી. સૌથી સારું કરવા જાય એમાં ક્યાંક પાછું પંચર પડે એટલે થઈ રહ્યું, સીધા પરિણામોમાં પંચર પડવા મંડી જાય. ઉદયમાં કોઈ કઈ કરી શકતું ફેરવી કરી શકતું નથી, ઉદયને કોઈ ટાળી શકતું નથી. માટે શાંતિ રાખવી અને સમાધાન કરવું જ્ઞાન દ્રષ્ટિએ, જ્ઞાન દ્રષ્ટિએ સમાધાન કરવું જોઈએ તો શાંતિ બરાબર યથાર્થ રહે. સાચી શાંતિ તો સ્વરૂપના અવલંબને છે. મુમુક્ષુને સ્વરૂપનું અવલંબન ન હોય તો એને સમાધાન તો કરવું જોઈએ. સમાધાન તો બે પ્રકારે છે, કાં તો સત્સંગના જ્ઞાની પુરુષના અવલંબને સમાધાન કરે, અને કાં એની સમજણના આધારે સમાધાન કરે, કાં ત્રીજું આત્મભાવના ઉગ્ર કરીને સમાધાન કરે કે હું આ મનુષ્યભાવમાં આત્મકલ્યાણ માટે આવ્યો છું, બીજું શું કરવા કઈ કરું. ઉદય તો પ્રારબ્ધ પ્રમાણે શુભા શુભ આવવાના, બે જાતના જ ઉદય છે, એક શુભ અને એક અશુભ, પછી એના પ્રકાર ભલે અસંખ્ય હોય. મૂળ ઉદયની જાત તો બે પ્રકારની છે, એટલે પહેલેથી એક અભિપ્રાય તૈયાર કરી લેવો જોઈએ. શુભ વિચારણાનું અંગ છે કે ઉદય શુભ આવો કે ઉદય અશુભ આવો. મારો માર્ગ તો એનાથી ઉપરનો છે, પર છે, મારે તો એનાથી પર રહેવાનું છે, એટલે ઉદયને મારે ગણવાનો જ નથી, ઉદયને ગૌણ કરવાનો છે, નગણ્ય કરી નાખવાનો છે. એ અભિપ્રાય પહેલેથી બાંધી લેવો જોઈએ, પછી ગમે આવે નહીં. આમ કેમ થયું ને આમ થવું જોતું તે કાંઈ વાત ન રહી, એ આવ્યું છે એના સ્વકાળે યથાયોગ્ય કાળે એમણે આવ્યું છે. એમણે ઓલા બેને અત્યારે ચર્ચા થઈ હતી, ઓલા જન્મ ધણીનું ખૂન થઈ ગયું હતું ને રાતે 2 વાગે, ત્યાર પછી વંદાને અને હીરાબેનને બેને બોલાવ્યા હતા, ત્યાં ક્યાં આપણે સુનીતાબેનને નીચે રોકાણા હતા ને ત્યારે ત્યાં નીલકંઠમાં ચર્ચા સમજવા આવ્યા હતા. જુઓ આ 2 બહેનો છે, કીધું જે દી થયું હશે તે દી આકરું લાગ્યું હશે, આમને તો એક જ દેશ સાથે રહ્યા છે, આ 1 વર્ષ સાથે રહ્યા છે, 2 નમૂના છે તમારી સામે. અને આને છૂટું દીદી ટેન્શન એટલું આવ્યું હતું પાર વગરનું, 1 વર્ષ પછી વંદાને બહુ મોટું ટેન્શન આવ્યું હતું. હવે પૂછો એને અત્યારે કેમ છે તમને, તો કે જે થયું એ સારું થયું, કે જો એમ ન થયું તો અત્યારે આ લાઈનમાં ન હોત. એમાં શું છે કે વંદાને તો 2 બાજુ પૈસાવાળા હતા, બીમાર ઉઠતા હોત, અહીંયા જવું છે ને ત્યાં જવું છે ને આ પહેરવું છે ને આ ઉઠવું છે ને આ ખાવું છે ને આ પીવું છે, એ જ હોત કે. અને એમાં કોઈની હારે ક્યારે ક્યાં તડાફડી થાય ને કોઈની હારે ક્યાં તડાફડી થાય એનું કઈ મેળ, પ્રકૃતિનો કોઈને મેળ ન પડે. અને હું પૂછું છું કે તારા ત્રણ ભાઈઓ ને તારા ડેડી ક્યારે હારે બહીને ચા પાણી નાસ્તો કે જમે છે ખરા? તો કે નહીં, બિલકુલ નહીં, કોઈ હારે બેસે નહીં, બેસે તો તડાફડી જ થાય, બીજું કઈ ન થાય. બધાના મગજ એટલા જુદા જુદા ચાલે છે ને એટલા સ્વતંત્ર, સ્વતંત્ર ન કહેવાય, સ્વચ્છંદ કહેવાય. બધા એના પાવર ચડેલા છે કે સંપત્તિ હોય એટલી હોય, પણ બધા એમ લાગે કે અમે આટલી બધા એના માલિકી, દરેક એમ કે અમે આટલા કરોડપતિ, અમે આટલા કરોડપતિ, બધા એક કોથળીના માલિક બધા જ, બધા એટલો જ પાવર ચડેલો રે. ભાગે આવે એટલું જ આવે, પાવર પૂરેપૂરો ચડેલો, કલ્પના એ હોય. કોઈ હારે બે ન કે હારે વાત ન કરે, કે બે હારે જમવાની વાત તો એક બાજુ રહ્યો, કોઈ ભેગા થઈને દિવાનખાનામાં ભેગા થઈને વાત કરવા નથી બેઠા, ડિસ્કશન કરવા નથી. મેં પોતાનો ધંધો શું કરે છે, કોણ શું કરે છે એ કોઈ કંઈ કહેતો નથી, પણ હું કમાય છે કોઈ કોઈને કહેતો નથી. એક ભાઈ પૈસા બહુ ખોયા ત્યારે બજારમાંથી વાત આવી કે ભાઈ આ બજારમાંથી મોટા વ્યાજે પૈસા લઈએ છે, ત્યારે ઘરમાં ખબર પડી. એટલે કઈ શકે નહીં, એવી ખરાબ પરિસ્થિતિ લોકો જેને પુણશાળી ગણે છે એની છે. બહાર સારી સારી મોટરું પડી હોય, મોટો સરસ બંગલો હોય, બધા એને બહારથી દેખા, હા કેવું છે આ લોકોને, પણ અંદર હું હોય ગેસી જ કોઈને ખબર જ ન હોય.
કોથળી ના છે કુછ ભી નહીં મળે, લેકિન નશા તો હર સમય પૂરા રહે,
નશા પૂરો રહે. હું કે તો આમ ફાટેલા ફાટેલા બધા ના રહે, ફાટમ ફાટ, કોઈને વધતા હોય નહીં, નામ લેવાય નહીં, એવો મતતા હોય, કોઈ નડવા જેવું નથી, ને કામ બ્લાસ્ટિંગ જ થશે, એ હાલત છે. કે એવું છે, ક્યાંય સમાધાન થાય એવું નથી. હું કાલ ગાયું હતું શાંતિભાઈ, એમ કે નિર્ધન છે એ મારે તો ધ્યાનને લઈને દુઃખી છે, કે મારી પાસે કાંઈ છે નહીં, અરે રે લોકોની પાસે કેટલું બધું છે ને મારી પાસે કાંઈ છે નહીં. અને તૃષ્ણાથી ધનવાન દુઃખી છે, કે એને હજી વધારે જોઈએ છે, સૌથી વધારે એને જોઈએ છે, અને સૌથી જાજુ જોઈએ છે, એને તૃષ્ણા લંબાઈ જાય. તૃષ્ણાથી દુઃખી ધનવાન, મુનિ ને રોગ થયો, દેવે કહ્યું કે તમારો રોગ મટાડી દઉં, આવે છે ને કૃપાળુ દેવ નો લંબ સનત કુમાર ચક્રવર્તી, એકત્વ ભાવનામાં અસરણ ભાવના છે બનતા. તો મુનિરાજ કે જે ઉદય આવવાનો હોય ભલે આવે ને આવવા દો ને, એ ઉપકાર કરવા આવ્યો છે. કોઈ પણ પ્રતિકૂળ ઉદય વધારે ઉપકાર કરવા આવ્યો છે. કેટલા માટે? કે ત્યારે સંભાવમાં રહેવાનો મોકો હોય છે, નિદ્રા ત્યારે વધારે થાય, તો વધારે કમાણી કરાવી દીધી કે નહીં? એને પ્રતિકૂળ ઉદય હતો, વધારે કમાણી કરાવી દીધી, વધારે ઉપકારી થઈને ગયો. ઉદયને તો જરા પણ ધક્કો મારવાની જરૂર નથી, કામ હું કરવા. ઉદય આવવાનો હોય તો ભલે આવે, એટલી ખુશ. સનત કુમાર ચક્રવર્તી એનું નામ લીધું, સનત કુમાર ચક્રવર્તી મુનિદશામાં આત્માની સાધના કરતા હતા ત્યારે તેમને જેવાને પણ રોગ આવ્યો હતો, મોટો રોગ હતો, ગળતકોટ જાને કે આંગળા હાથ પગ ના ઘસાય, ગળતા જાય, ટૂંકા થતા જાય, એક વેઢો વ્યો જાય, બીજો વેઢો વ્યો જાય, અને એ જે ગળે એની અંદર વેદના હોય, ચળ ને બળતરા ને એ બધું હોય, હા બળતરા બહુ થાય, પાપના ઉદયમાં પલટો માર્યો, માંદગી આવી એટલે જ્ઞાની હતા, નક્કી કરી નાખ્યું કે પથારી વસ હતા, આ રોગ જો પૂરો થાય તો હું દીક્ષા લઈ લેવીશ, પછી આ રાજપાટમાં રહેવું નથી, દીક્ષા લઈ લીધી, ત્યાં ગળતકોટ થયો, મુનિ દશામાં હતા એટલે કાંઈ સવાલ નથી, દેવાનું થયું લાવવાનું, કાંઈક ટેસ્ટ કરીએ એટલે આવ્યા હતા, પરીક્ષા કરવા આવ્યા હતા, અમે દેવોના વૈદ છીએ, ધન્વંતરી છીએ, અમે દેવોના વૈદને ધન્વંતરી કહે છે, અને દેવોના કોષાધ્યક્ષને કુબેર કહે છે, પદવી છે ત્યાં દેવલોકમાં, તેની પાસે ભંડાર હોય ધનનો, એટલે કુબેર
કહે,
પણ એ જાતનો એ જાતના પુણ્ય લઈને ગયા હોય ત્યાં કઈ જરૂર ન પડે, એ પછી વિદ્યા હોય એ તો ગયો જાગે, અમે તો ભવરોગ મટાડવા નીકળ્યા છીએ, શરીરના રોગ તો અનંત વાર આવ્યા ને અનંત વાર ગયા, અમે તો લબ્ધિ છે કે થૂંક ચોપડી તાર રોગ મટી જાય એવું છે, આંગળી આમ મોઢા માથે કરીને આમ કરીએ તો મટી જાય એવું છે, સામું જોતા નથી કે લબ્ધિની સામું જોતા નથી કે તું જા તારું કામ નથી કે તેમને જીવાનો રોગ આવ્યો તો આ પંચમ કાળમાં ના જીવો તો શું હિસાબમાં, અહીંયા તો બધા મોટા ભાગના પાપનો ઉદય લઈને આવેલા, અહીંયા તો હરખાય હોય ક્યાંથી, ઉદય આવે તેનો કોઈ ઉપાય નથી, એટલે ઉદયને ફેરવવાનો કોઈ ઉપાય નથી, કર્મની પણ એવી નિયમ છે સિદ્ધાંત કે જે કર્મ ઉદયમાં આવી ગયો એમાં ફેરફાર ન થાય, ઉદયમાં આવે તો ફેરફાર ન થાય, ઉદયમાં આવ્યા પહેલા થોડોક ટાઈમ એને ઉદયાવલીનો ગણાય છે, આવલી એટલે કાળનો સમૂહ, દીપાવલી આવલી શબ્દ છે ને આપણે વાપરે છે ગુજરાતીમાં, આવલી ઉદયની આવલીમાં આવી જાય પછી ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર એમાં કોઈ ફેરફાર કરવા સમય, એનો પુરુષાર્થ ફેરફાર ન કરી શકે, એનો પુરુષાર્થ ક્યાં સુધી ફેરફાર કરે, ઉદયાવળીમાં આવ્યા પહેલા અપકર્ષણ ઉપકર્ષણ ને ઉત્કર્ષણ ત્રણ જાતના ફેરફાર થાય, ક્યાં સ્થિતિ ટૂંકાય ક્યાં લંબાય, ક્યાં પ્રકૃતિ પલટો મારે, શુભમાંથી અશુભ થાય, અશુભમાંથી શુભ થાય, એટલે એનો કોઈ ઉપાય નથી, એક જ ભાવના રાખવી, શું કે એક આત્મા જોઈએ છે, હવે જોતો એક જ ભાવના રાખવી, માસ્ટર કે મુમુક્ષ શૂન્ય માસ્ટર કે નાની પાસે તો જ્ઞાયક છે, મુમુક્ષ પાસે હજી પોતાનું સ્વરૂપ નથી એટલે ભાવના, ભાવનાનું આલંબન છે, અને ગુરુ હોય તો ગુરુનું આલંબન છે, બસ એક જ ભાવના રાખવી કે આત્મા જ જોઈએ છે, જન્મ મરણ કરતા કરતા અનંત ભવ કર્યા, અનંત પ્રકારના એનાથી સંયોગો આવ્યા ને ગયા, આવ્યા ને ગયા. વર્તમાન ઉદય આવે છે એનાથી હીણા પણ અનંત આવી ગયા, એથી સારા પણ અનંત આવી ગયા. હવે એનો શું હિસાબ છે? પાપીમાં પાપી મનુષ્ય હોય ને સારામાં સારો ઉદય હોય, શું કરો? એ ઉદયની વેલ્યુ શું? એની કોઈ વેલ્યુ નથી. હવે ભવનો અભાવ થાય એવી ભાવના કરવી, હવે ભવનો અભાવ થાય ભવ કર્યા, હવે ભવ જ ન જોઈએ. ચોથા કાળમાં પણ રોગ આવતા હતા, ગુરુદેવ હતા જ નહીં ત્યાંને રોગ આવ્યો, પછી શરીર છૂટ્યું છે. ચોથા કાળમાં પણ રોગ આવતા હતા, માટે ઉદય સામું જોવાનું છોડી દઈને પોતાના આત્માની સાધના કરી લીધી. જોવાનું છોડી દે, આંખ બંધ કરી દે, શટર પાડી દે. ઉદય કેવો છે? ગમે એવો હોય ને મારે હું છે, જેનાથી હું ભીન થઈ ગયો એ પછી કેવો છે ને કેવો નહીં હું આમું જોવાનું છોડી દે, તો જ પોતાની સાધના કરી શકે, નહીં કરી ન શકે. ઉદયમાં પણ સાવધાની રાખે, આત્મામાં સાવધાની આવે નહીં. આત્મામાં સાવધાન થાય તો ઉદયની સાવધાની રહેવાની નથી. આવો યોગ મળવા છતાં સમ્યક દર્શન ની પ્રાપ્તિ ન થઈ અને દેહ છૂટી ગયો તો જીવ ખોવાઈ જાય એવું બને ખરું? કે છે આવો સરસ યોગ મળ્યો, છતાં જે પોતાની ખામીને લઈને, બીજા કોઈ કારણે નહીં, પોતાની ખામીને લઈને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન કરી અને જે છૂટી ગયો તો પછી આ પરિભ્રમણમાં ખોવાઈ જાય એવું બને સમાધાન? સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય છતાં જો ચૈતન્યની ઊંડી ભાવના હોય અને પોતાને પુરુષાર્થ લગ્ન ઉણાથી લાગી હોય તો જીવ ગમે ત્યાં જાય તો પણ પુરુષાર્થ થઈ શકે તેવો અવકાશ રહે છે. સંસ્કારની તો વાત જુદી છે, એ તો એને ઘણી રૂચિથી સંસ્કાર લીધા છે. સંસ્કાર ન લીધા હોય પણ ઊંડાણથી ભાવના આવી હોય, લગ્ન લાગી હોય, કરી જ લેવું છે, ગમે એમ કરીને કરી લેવું છે ને એમાં છૂટી જાય કોઈ વખત દે એવું પણ અચિંતો, તો એને બીજા ભાવમાં પુરુષાર્થનો અવકાશ દે. એટલે એમ વાત છે કે સંસ્કાર પહેલા જો ભાવના લઈને ગયો હોય તો ભાવનાનું અનુસંધાન થાય છે, પછી ત્યાં અનુસંધાનમાં જો સિરિયસ ન રહીએ અને આગળ વધવાનો પુરુષાર્થ ન ચાલે પછી ખોવાઈ જાય તો જુદી વાત છે. હા, તો એ થોડીક મૂડી લઈને ગયો તો એ વપરાય ગઈ, ભાવનાની મૂડી વપરાય ગઈ. એટલે ભૂમિકા કાચી છે પણ એકવાર એને અવકાશ થઈ જાય, ચાન્સ મળી જાય, એ વખતે પાછો જાગૃત થઈ જાય, આગળ હાલ્યો તો હાલ્યો, એ વખતે એ દરમિયાનમાં બેદરકાર રહ્યો તો ગયો પછી. એટલું બધું ભાવનાનો, એટલી એવી તીવ્ર ભાવના નથી હોતી કે એના બહુ મૂળ ઊંડા જાય. એકવાર એને અહીંયા ઠીક ઠીક પ્રયત્ન કર્યો હોય ગંભીર થઈને, ભાવના ઘણી લગ્ન છેદ થઈ હોય અને એમાં આવતી તો આવું બની પણ જાય, એ બધા દાખલા બને છે. સમ્યક સન્મુખમાં કોઈ ગુજરી જાય છે, જ્ઞાન દશામાં દેહ છોડે, સમ્યક સન્મુખમાં દેહ છોડે, સંસ્કાર લીધા લઈને દેહ છોડે, સંસ્કાર લીધા પહેલા દેહ છોડે, ભાવના વાળો દેહ છોડે, ભાવના વગરનો બધા એનો પ્રકાર આયુષ ને તો બધા જ પ્રકાર બનવાના. આ બેન શ્રી આટલું લીધું છે. જ્ઞાનીઓએ કેટલા હદ સુધી જીવને આશ્વાસન આપ્યું છે, કાં તો તું કોઈમાં દોરો પરોવી લે તો તારી હોય ખોવા છે. અને ગુરુદેવ દાખલો દેતા હતા, લાલ રંગનો દોરો હોય, રંગીન દોરો હોય, એમાં પરોવેલો હોય, ચકલા હોય ને, પેલા તો શું છે બાર મસરીમાં કે ફળિયામાં બેહીને ઓલા હાનતા હોય કપડા, મેં કીધું ચકલું આવે ને એ સીધો દોરો લઈને ઉડી જાય, હરે ને વહી જાય. હમણાં અહીંયા મૂકી હતી મેં દોરો પુરાવેલો, ત્યાં તો દેખાતું નથી, ગયું ક્યાં, ગયું ક્યાં. પેલા તો હોય ખોવાય તો ગોતાગોત કરે, સામાન્ય માણસો હતા ને, એટલે હોય ખોવાય ને તો આખો દી ગોતે જડે નહીં, ક્યાંક ચકલો લઈને ઉડી ગયો હોય એ ક્યાં બે અહીંયા મૂકી દીધું હોય, પાછું એને બે મૂક્યું હોય, કે ઘરમાં કોઈ ઝાડવું બાડવું હોય ત્યાં બેઠું હોય થોડી વાર ત્યાં મૂકી દીધું. દોરો પરોવી લીધો, તારો આત્મા ખોવા છે નહીં. સોરો દોરો નો પરોવ્યો હોય તો કે તો સંસ્કાર પાડી લે, સંસ્કાર નો પડ્યા હોય તો કે તો ભાવના કરી લે, કે તો તને અત્યારે ભાવના ન હોય તો જ્ઞાની કહે છે કે હવે તો પછી કઈ આશા રાખવી નકામે છે.
જ્ઞાની પુરુષ તો કહે છે પણ મોક્ષ એ ન લેવું જોઈએ, મોક્ષ તો અભિપ્રાય ન થવો જોઈએ, ના ના
જ્ઞાનીઓ ક્યાં સુધી આશ્વાસન આપ્યું છે, પુરુષાર્થ મંદ પાડવા માટે નથી, આ તો એક વસ્તુ સ્થિતિ બતાવી છે, જ્ઞાન કરાવ્યું છે.
હવે જો આમાં છોડી દઈએ તો પછી પતી ગયું,
અને પકડી લે ચાન્સ મળ્યો છે, પૂર્વે કઈ ભાવના થોડી ઘણી કરી હશે, ચાન્સ મળ્યો છે, હવે જો બેદરકાર રહીશ, ઉદયમાં જ રહેવાનો છે, કા શરીર નો ઉદય, કા કુટુંબ નો ઉદય, કા સમાજ નો ઉદય, આ ત્રણ છે, ત્યાં રોકાણો ઓલું ખર્ચાઈ જશે, આવેલી તક હોય જશે. એટલે એમ સમજવું, થોડી જરાક મૂડી લઈને આવ્યા હતા એ અત્યારે વાપરીએ છીએ, હવે વાપરીને વ્યાજ આશું તો ગયું, હવે અહીંથી બરાબર ઠેકડો મારી લ્યો, ચોર કરી લ્યો અહીંયા. એવા મધ્યમ પ્રકારના સંયોગો છે, કોઈ તીવ્ર પ્રતિકૂળતા નથી કે બહુ આકુળતા થાય, તીવ્ર ઉદયપુરનો ઉદય નથી કે ફસાઈ જાય, બહુ મધ્યમ પ્રકારનો છે. અત્યારે કરવા ધારે બહુ સહેલાઈથી થઈ શકે એવું છે, પોતાને તકનો ખ્યાલ આપવો જોઈએ, આ તક મને મળી છે અને હવે જવા દેવી નથી, ન જવા દઉં એટલે ન જ જવા દઉં, એમ અંદરથી આવવું જોઈએ એવી રીતે, હવે આ તક જવાનો હતો. એવું છે, જો જરાક જોર કરે ને તો અનંતકાળનું હાજુ કરીને જાય અહીંથી, જેવી તેવી વાત નથી, અનંતકાળનું હાજુ કરીને જાય. ગંભીરતાથી સમય નો સદુપયોગ કરી લેવો જોઈએ. ડાક્ટર ની જ લખ્યું હતું ને, રાજેન્દ્રભાઈ નો કાગળ હતો. જયારે તારે એમ કે છે, આ વખતે એમ કેતા ગયા, મને ક્યારેક કાગળ લખતા રહ્યો કે મારી બેટરી ડાઉન થઈ જાય છે ત્યાં ગયા પછી. મેં કીધું ભાઈ મને તો કઈ વિકલ્પ આપે તો લખો, કાં તો તમે લખો તો મને કાગળ આવે એનો જવાબ અવશ્ય આપું છું. ત્યાં સુધી કાગળ ને હું નાશ નથી કરતો, પછી વેસ્ટ પેપર બાસ્કેટ માં નાખી દો. જવાબ આપ્યો પછી, પછી બે દાડે આપું કે બાર દાડે આપું એ પછી ની વાત છે. જવાબ આપો વહેલો મોડો પણ જવાબ આપો. આત્મર્થી રાજેન્દ્રભાઈ એને ઝડપ કરાવી લીધી છે. હું પોસ્ટ કરવા આપ્યું હતું ને પોસ્ટ કાર્ડ, પુત્ર મુજબ વિગત જાણી. વારંવાર મનુષ્ય ભવ મળેલી તક, વારંવાર એટલે વારંવાર આ ખ્યાલમાં લેવું એમ, વારંવાર મનુષ્ય ભવ મળેલી તક આ વગેરેનો સદુપયોગ કરવામાં આવે તો અનંતકાળના પરમ સુખની કમાણી થઈ શકે. તેવા સમયને ક્ષુદ્ર ઉદય પ્રસંગોમાં ખર્ચી નાખવો. આ બધા કેવા છે અત્યારના ઉદય? સામાન્ય સાધારણ વાત છે. હવે ડૉક્ટર આવે ને, દર્દી આવે ને, તપાસવું ને, 10 રૂપિયા આપી જાય ને, 20 રૂપિયા આપી જાય ને, એમાં અડધો કલાક વ્યો જાય ને, ટાઈમનો 10-20 રૂપિયામાં ટાઈમનો ઉપયોગ થયો ને. ટાઈમનો દુરુપયોગ તો 10-20 રૂપિયામાં થઈ ગયો ને, બીજો શું થયો? શુદ્ર ઉદય પ્રસંગોમાં ખર્ચી નાખવો તે મહાન અર્થ છે. આમ લાગે કે એમાં શું તો સાધારણ લાગે, મારે તો રોજની પ્રેક્ટિસ છે ને, મહાન અર્થ છે. એમ અંદર ગંભીરતા આપી જોઈએ. અમારા મનુષ્ય ભાવનો એક એક ક્ષણ જાય છે, બહુ કિંમતી જાય છે. મોટો અનર્થ કરી રહ્યો છું, સમય ગુમાવું છું, એ ઉપયોગથી એક પળ પણ ભરનાર લીધું કે નહીં? 10 વચનોમાં 105માં પાત્રતામાં મહાન અર્થ છે. પોતાનાની એવા પદાર્થોમાં પોતાપણું થાય છે તે મહા અપરાધ છે. કોના માટે કરે છે? આ બાયડી મારી, આ છોકરાઓ મારા, આ બધાનું શું થાય? ઘણા વખતથી કહે છે, તમને બધું બતાવી દેવું છે, પછી માર્ગદર્શન. હું ક્યારે ક્યારે કહું કે 5 થવા આવે, નિવૃત્તિ લઈ લેવી જોઈએ. 5 થઈ ગયા હોય ને, નિવૃત્તિ લઈ લેવી જોઈએ. આમ 40-45 લઈ લેવી જોઈએ, પણ હવે 5 થયા પછી તો આંખ ઉઘડવી જોઈએ કે નહીં? ઉપર તો સીલિંગ છે, પર કંઈ અનંતકાળ નથી મનુષ્યપણાનો, બહુ થોડો સમય હોય છે. પછી તો નિવૃત્તિ લઈ લેવી. તો એક વાર તમને બધું કહી દેવું છું, મારી પાસે આટલું ભેગું થયું છે, હવે મારી નિવૃત્તિ લેવી કે ન લેવી? મેં કીધું ગણવા બે એનું કામ નથી. આમાં લેવી ગમે એ પરિસ્થિતિમાં લેવી એટલે લેવી, લાગી અને લાગી ને લાગી, એ ગણવા બે કાંઈ. પછી હજી કહીશ માં ભરા નીકળી ગયું છે, 2 ભરા નીકળી ગયા માર્ગદર્શન લેવામાં. પોતાનાની એવા પોતાના એવા અન્ય પદાર્થોમાં પોતાપણું થાય છે તે મહા અપરાધ છે, એમ વારંવાર ચિંતવી. વારંવાર શબ્દ ત્યાંથી ત્યાં લેવાનો છે. વારંવાર એમ ચિંતવી, ભયંકર પરિભ્રમણથી બચવાની લાગણી થવી જરૂરી છે, ફિલિંગ થવી જરૂરી છે. અહીંયા ચૂંટો વંટોળના ચડી ગયો, તણખલું ચડ્યું વંટોળે, ત્યાં ગયું ભગવાન જાણે. નહીં તો કરેલી ઉપેક્ષાનો દંડ ભોગવવો જ રહ્યો, ભોગવવો જ પડશે. ઉપેક્ષા કરે, દરકાર ન કરે. આ ક્ષણથી જ આત્મકલ્યાણના કાર્યમાં પૂરી શક્તિથી લાગી જવા જેવું છે. આ ક્ષણથી, વર્તમાન ક્ષણથી, કાલ કરીશ એ વાત છોડી દેજે, પછી કરીશ એ વાત છોડી દેજે. હોવ એના નસીબ લઈને આવ્યા છે, આમ તો આમ તો કુટુંબ ને ચોટે છે. હોવ એના નસીબ લઈને આવ્યા છે, અને કોઈને કઈ થાય તું શું કરી શકવાનો હતો? કોઈને કઈ થયું ઘરમાં તો તું શું તારું તારું તારી પહોંચ કેટલી કને કોઈને તાવ આવ્યો તો ઉતારી દે હા ઠેસ વાગી એને એમ કહીશ કે તને ઠેસ વાગે 9 વાગે એવું કરી દો ત્યાંથી માંડીને ગમે એ થાય એવો નિશ્ચય કરવા યોગ્ય છે હાલ એ છે અંદર માં જાગતી જ્યોત બધાને ઝળહળે છે પણ આંખે પાટા બાંધીને હાલે શું થાય ક્યાંથી દેખાય તો દીવાનો દેખાય એમ કેમ બને આ દીવો હજી દેખાય કે ન દેખાય કેમ કે તો હજી બહાર નો છે આ તો અંદર જળહળતી જ્યોત છે જ્ઞાનની એવું છે એટલે અવકાશ રહેશે પરંતુ જો ઊંડા સંસ્કાર ન હોય તો તે ઘૂસાઈ જાય છે ભાવનાના સંસ્કાર ઊંડા ન હોય આવી એકાદી તક મળે એમાં વળી ન જાગે બેદરકાર રહ્યો ઘૂસાઈ જશે અત્યારે મુમુક્ષ ઉઠ્યો કે જો હવે આ ભૂસાઈ ન જાય તારું તારી જ જવાબદારી છે હવે આ મૂડી મળી છે એ વધારવાની છે ખર્ચી નાખે તો ખલાસ થઈ ગઈ વધારી ખરતતા ખરતતા વધારી ગમે એટલી વધી શકે એમ છે ખર્ચાઈ ગઈ તો ગયો પરંતુ જો ઊંડા સંસ્કાર ન હોય તો તે ભૂસાઈ જાય છે ઊંડા સંસ્કાર અને તીવ્ર ભાવના હોય કે મારે આત્મા જ જોઈએ છે તો જીવ ગમે ત્યાં જાય તો પણ પુરુષાર્થ પ્રગટ કરવાનો અવકાશ એને રહે છે એને અવકાશ મળી જાય છે સમય પણ મળે સંયોગો પણ મળે શું વિચાર શક્તિ પણ મળે બધું મળે અત્યારે જે મળ્યું છે બધું મળ્યા બરાબર છે અત્યારે જે મળ્યું છે બધું મળી ગયું છે કૃપાળદેવે લખ્યું એને કહેવત અગંભીર છે પણ પ્રયોજન ગંભીર હોવાથી લખું છું એ રાંડી રૂવે માંડી રૂવે પણ હાથ ભતાર વાળી રૂવે છે ધણી મરી જાય ત્યારે ધ્રુવ ઘરે રે મારે આધાર બીજો ગયો હું કરીશ કરે ક્યાં ભાઈ ભણતા નહોતા કાંઈ ધણીના આધારે જીવતા હતા માંડી તો કોઈ ઘર માંડ્યું તો એ રોવા માંડી ઘરે રે મારો ધણી હાલ ન માલસ કઈ કમાતો નથી મારે શું કરવું હિન્દીમાં ક્યાં બોલતા નમા લાખો ક્યાં બોલતા નિકમ્મા કમાતા આવડતું નથી ધમાતા આવડતું નથી હા ભણી વગર નો છે કરવું હું એ રોવા માંડે અરે અરે પૈણી પણ વા આવો ક્યાં મળ્યો
હા તો
એવું કહાવતમાં હતો કે સાત સાત ધણી મિલા ફિર રોતી હે એટલે કે તને સાથે પ્રકારે સર્વ પ્રકારે તારું આત્મકલ્યાણ કરવું હોય એવી પરિસ્થિતિ મળી તો મારો પુરુષાર્થ ઉપડતો નથી અરે અરે મારો પુરુષાર્થ ઉપડતો નથી શુદ્ર સંયોગ મારો કાંઈ છે શુદ્ર ઉદય તો કન્ટિન્યુ છે બધાને આઠે કર્મનો ઉદય કન્ટિન્યુ છે સાધારણ ઉદય હોય તો મારો કાંઈ નહીં સાધારણ ઉદય એટલે શું થાય શુદ્ર એટલે કિંમત વગરનો તુચ્છ તુચ્છ શુદ્ર એટલે તુચ્છ તુચ્છ ઉદય મારો કાય છે આમાં શું રોકાય છે આપણે કઈ કે ભાઈ હવે સાચા હવે છોલાઈ ગયો છે ચામડી ઉછોલે એમાં શું મને મને ભાઈ ભાઈ હું તને થાય છે એના જેવું એ તુચ્છ સામાન સાધારણ છે એમ ઉદય બધા અત્યારે સાધારણ છે આપણા લોકોનો જે ઉદય છે બધા સામાન્ય ઉદય આવે થોડો ક્યારેક થોડો કોઈ નવું દેવું થાય, ક્યારેક થોડોક બાપ નવું દેવું, કાંઈ એમાં કાંઈ ગણતરી કરવા જેવા હોતા નથી. એમ આખો આખો ડૂબી જાય, તુચ્છ ઉદયમાં આખે આખો રોકાઈ જાય.
રોને
કા દિન રોઈ ગઈ, રોઈ ગઈ,
રોને કી હવે પડ ગઈ.
ઓર ક્યા હે
કલકત્તામાં આપે કીધેલું આટલા લોટ માટે થઈ ને સીટ પડ જાય,
રોટલી બે ચાર ખાવા જોઈએ, મતલબ લોટ કેટલો જોઈએ, લુવો કેટલો થાય, એટલા તો આખા સિદ્ધપદને વેચી નાખવું, પોતાનું અંદરનું સિદ્ધપદ છે પ્રગટ કરેલા. મૂર્ખામી છે, બીજું કઈ નથી. માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ દીનતા નહીં લાવીએ. કૃપાળુદેવે કીધું કે તમારા આ વચનને અમારા નમસ્કાર છે. કેટલા ગુણ પ્રમોદ વાળા છે, આ ગુણ પ્રમોદ નો દાખલો છે. એ ગુણ પ્રમોદ નો બહુ સારો થયેલો, કૃપાળુદેવ ગુણ પ્રમોદ બહુ હતો. બધા સુધી એમાં છે, એક જ કેસેટમાં છે, વાત્સલ્ય ગુણ પ્રમોદ માટે એક જ કેસેટમાં છે, તમને મોકલી. એમાં બહુ સારું થયેલું તો સ્વાધ્યાય. ગુણ પ્રમોદ થાય, અલ્પ જો અલ્પ ગુણનો પણ કોઈ જો પ્રમોદ કરવામાં આવે બીજાના, તો અહીં અંદર આત્મગુણ પ્રગટવાનો અવકાશ થાય. એને અનુસંધાને એમ છે, અને એ અવકાશમાં જો એ પછી આગળ વધે તો એ અંતર્મુખ થઈ શકે. હં, એટલે એમણે કડી નાખી કે ગુણ પ્રમોદ અતિશય રહે રહે અંતર્મુખ યોગ પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જીને દર્શન અનુયોગ. આ ત્રણ માના ભેગા થાય, ગુણ પ્રમોદ થાય, શું સદગુરુ મળે, જૈન દર્શન મળે, જૈન માર્ગ મળે, જૈન દર્શન એટલે જૈન અધ્યાત્મ, અંતર્મુખ યોગ થઈ જશે. બીજાના દોષ તો દેખવા નહીં, કેમ કે તો ગુણ પ્રમોદને મારે છે. બીજાના દોષ દેખો તો તમારા ગુણ પ્રમોદનો જે પ્રકાર છે એ હણાઈ જાય. અતિશય ગુણ પ્રમોદ આવવો જોઈએ, તો અલ્પ પણ થોડો ગુણ જોઈએ ને પ્રમોદ આવવો જોઈએ. સુભાગભાઈ ને ભાઈ આર્થિક સ્થિતિમાં એવો વિચાર આવ્યો, માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ દીનતા નહીં લાવવા દઈએ. બાકી એટલે દીનતામાં માગવાની વાત નથી, ઓછીનું લઈ લે થોડો ટાઈમ માટે, પછી આપી દેવાની વ્રત. માગવાનો વારો એટલે થોડો ટાઈમ, એમ કેમ હા બનાસદાસ ખાતા ને ભજીયા ખાતા હતા, છ મહિના ભજીયા ખાતા. એક મિત્ર હતો સંસારે, એને ભજીયા ની દુકાન હતી. આપણે પરિસ્થિતિ પાઘડી વેચતા ને, પાઘડી વેચતા બરાસી પાઘડી, એને પહેલેથી જ પરિગ્રહ નહોતો કરવો એટલે આઠ પાઘડી વેચે, દુકાન બંધ કરી દે. એક પાઘડીએ બે આનાનો નફો લે, આઠ પાઘડી વેચે એટલે એક રૂપિયાનો નફો થાય, એક રૂપિયો રડે એટલે દુકાન બંધ કરીને રવાના. મસ્ત રામ હતા, સવારના વેચાઈ જાય દુકાન ઉઘાડી દીધું. કેટલાક પેલા શું આવા જાય ને જાણી જોઈને આવે તો કઈ નહીં, એમ નહીં કરવાનું તમારે. મારો ઉદય જે પ્રમાણે હોય એ પ્રમાણે રવાના. એમ નહીં, આજે દુકાન ખોલી ને એક અડધે કલાકમાં આઠ પાઘડી વેચી ગઈ, તો હવે કાલની આઠ વેચી નાખી એટલે કાલ આખો દિવસ દુકાન ઉઘાડવી એમ નહીં. આજનું આજ કમાઈ લ્યો અને ખાઈ લ્યો, કાલ કોને દીઠી છે? કલ કી નિવૃત્તિ કે લી આજ કી નિવૃત્તિ નહીં બિગાડના. કેટલી સમય ની કિંમત? પછી કઈક નહોતું હાલતું એવું. હા, પછી ભજીયા છ મહિના ભજીયા ખાધા એને બોલા. હા આવે એટલે એને ખબર કે આ મસ્તરામ છે, ભરણ ખાઈ ગયા. મને ક્યાંથી આવો લાભ મળવાનો હતો? રોલો વાસ્તે ખવડાવે હા, અને છ મહિના પછી જે ઉધાર ખાતા પછી કઈક પૈસા પૈસા આવી ગયા, કઈક કઈક કામ કર્યું એમાં દેવા ગયા. એટલે ભાઈ તારા છ મહિના પછી તકા તારા પૈસા લેવાના હોય કે તો ભાઈ બન છો કે. એટલે એવી રીતે ભરતી એવી હોય, લેવાની ભરતી ન હોય, પાછા દેવાની ભરતી હોય જ તે એ વખતે મનમાં રાખવા. માથાકૂટ નો થાય એટલે ઘર વાળા ને ગુરુદેવ ને બહુ પ્રમોદ આવ્યો. પંગુ એટલે હાથ પગ વગર નો માણસ, એટલે કે હું હવે નકામો થઈ ગયો છું, મારી વૃત્તિ ને મારો ઉપયોગ ધંધામાં હાલતો નથી. એટલે જાતા રહો, કોક એક વાગે જાય, બે વાગે જાય, સવારના પરોડીયા ને ઉઠ્યા હોય, રાતનું ધ્યાન ધરતા હોય, એમને લાગેલા જ રહીએ. હા, ક્યારે જાય બજારમાં એનું ઠેકાણું નહીં. પછી ઘરે તો કચકચ કરે, દસ વર્ષ રમેશભાઈના મધર તો બહુ જ કચકચ કરતા હતા, ખૂબ ઝઘડા કરતા હતા, કહેતા હતા, પોતે જ કહેતા હતા, અમે તો પાર વગર એને દુઃખી કર્યા છે, પાર વગર ને હેરાન કર્યા છે, બહુ ઝઘડા કર્યા છે, કહેતા હતા, પસ્તાવો કરતા કરતા કહેતા હતા, બહુ મેં ઝઘડા કર્યા છે. એટલે પછી આને કોઈ વાર કીધું છે કે ભાઈ સાહેબ હું પંગુ થઈ ગયો છું, એટલે મારા હાથ પગ ભાંગી ગયા છે, મને બે રોટી ખવડાવી દેજો ને બે ટાઈમ, દો ટાઈમ મુજબ રોટી ખાલા ખીલા દે ના કે મેં તો પંગુ હો ગયા હું. મેં ગુરુદેવ કઈ પ્રમોદ કરતા જોવાનો ગ્રસ્થી માં વૈરાગ કહે એમ કે વૈરાગ ની બહુ પ્રશંસા
કરતા.
એવું છે, ટાઈમ થયો.